પરમાર્થ નું જ્ઞાન છે એને લગતી જે કઈ વાત જ્ઞાનીઓ કરે છે એમાં મારો વિષય હું કઈ જાણતો, આ એની ભૂમિકા છે. એટલે એનું ગ્રાસ્પિંગ છે, સમજવું છે, કેમ કે જિજ્ઞાસા મારો વિષય એટલા માટે છે કે જિજ્ઞાસાની અપેક્ષા એ મારો વિષય છે. જિજ્ઞાસાની અપેક્ષા એ મારો વિષય છે, કેમ કે કામ એક આત્માર્થનું, મારે બીજો તો કોઈ વિષય જ નથી, એક જ વિષય છે આત્માર્થ સિવાય મારો બીજો વિષય. પણ એની અંદર જે કંઈ જ્ઞાની અનુભવ વાણિજ્ય છે એની અંદર તર્ક કુતર્ક કરવા એ મારો વિષય, એ મને આજે નહીં સમજાય તો કાલ સમજાશે. કેટલાક આવરણ હશે, શંકાના હશે, સંશયના હશે, મારી માન્યતાના હશે, અભિપ્રાયના હશે, અજ્ઞાનના હશે, નિત્યાત્વના હશે, મોહના હશે, આવરણ કેવા હશે ખબર, એ આજ નહીં ખસે તો કાલ ખસી જશે, અને આજ નહીં સમજાયેલું આવતીકાલે જરૂર મને સમજાશે. પણ આ વાણી તો સાચી જ છે, તીર્થંકરની વાણી મને બેસતી નથી ત્યાં સુધી સ્વીકાર નહીં કરું, એના કરતાં તીર્થંકરની વાણી સાચી છે અને મને બેસતી નથી એ કંઈક મારી ઉણપ છે. હું પ્રયત્ન કરીશ. કેટલો માર્ગ આપે છે, એક કે છે મોક્ષ મહેલમાં પ્રવેશ કરાવનાર આત્મતત્વ તરફ સદભાવ રાખ, આત્માની વાત તરફ તો સદભાવ રાખ, સંસારની વાતોમાં સદભાવ રાખવો નહીં, અથવા આત્મતત્વ સિવાય અનાત્મતત્વ, દેહ છે બુદ્ધિ છે આમ તો તર્ક કુતર્ક મનના વિષયો બધા અનાત્મા, એનો પક્ષપાત શું કામ કરો, આગ્રહ ક્યારે આવે, પક્ષપાત હોય તો આવે, પક્ષપાત ન કર, બેસતું નથી મારી માન્યતા સાથે આ વાત બેસતી નથી, નથી બેસતી, વાત પૂરી થઈ ગઈ. મારા કરતા એ કેનાર પુરુષ એનો અધિકાર વધારે છે મારા કરતા, મારે હવે પ્રયત્ન કરવો પડે. આગળ જેવો પરમ શુદ્ધ અને બુદ્ધ આશયવાળા જીવો આદરપૂર્વક નિરંતર આ પ્રમાણે શુદ્ધ ચૈતન્યનું ચિંતન કરે છે તેવો કર્મનો અને ભવનો ત્યાગ કરીને અતિન્દ્રિય અવિનાશી આત્મિક સુખ પામીને સદા આનંદમય સ્થિતિ, આ એનો સાર કીધો. આ મોક્ષ અધિકાર, મોક્ષ અધિકારમાં સાર કીધો કે એણે શુદ્ધ બુદ્ધ આશય, જીવનો આશય કેવો હોવો જોઈએ, બુદ્ધ એટલે બરોબર પ્રજ્ઞાપૂર્વકનો, સમજદારીપૂર્વકનો, ત્યાં પણ કોઈ ગતાનુગતિક નથી, અને ત્યાં કોઈ કે છે આંધળો અંધો અંધ પલા એવી વાત નથી કરી, તું બુદ્ધિપૂર્વક બધી વસ્તુને સમજી લે, જેટલું સમજાય એટલું સમજે, પણ એ છે પોઝિટિવ, ઇઝ પોઝિટિવ સમજે, અને શુદ્ધ એના આશયમાં કોઈ પણ પ્રકારનો સંદેહ સંશય નથી. આદરપૂર્વક જ્ઞાનીની વાણીનો, શાસ્ત્રનો, જ્ઞાની પુરુષનો આદર, આને કહેવાય છે વિનય. પહેલું જ અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનય છે કે જે વસ્તુ અથવા પદાર્થ જે છે એમની જે પ્રકારની યોગ્યતા છે તે યોગ્યતાનો સ્વીકાર કરીને તેનો આદર કરવો એ વિનય છે. એ વિનય એ ધર્મનું દર્શનનું મૂળ છે, સમ્યક દર્શનનું મૂળ ભગવાન કુંડાચાર્યજીએ વિનય દર્શનમ મૂલ્યો વિનય વિનય દર્શનમ મૂલ્ય દર્શનનું મૂલ્ય છે. તો એ વિનય એટલે આદર, યથોચિત આદર, જેવું વસ્તુનું જેવું છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક પુસ્તક પડ્યું છે અહીંયા અને બીજું છાપું પડ્યું છે, બેયને સરખી રીતે ટ્રીટ કરવાનું, નાના ઘર સાફ કરવું છે અને માનો કે કોઈ વસ્તુ સાફ કરવા માટે કાગળનો ટુકડો જોઈએ છીએ, સાપુ પડેલું છે અને શાસ્ત્ર પણ પડેલું છે. તો એ શું ફેર કર્યો તમે? બે કાગળ છે, બે લખેલું છે, બે માં શું જડ છે, બે પૂજગઢ છે, શું કર્યું? પણ મૂલ્યાંકન છે, બે પદાર્થ માં શું ફેર છે? મૂલ્યાંકન શેના આધારે કર્યું? આ પદાર્થ ના આધારે કર્યું કે મારા ભાવ ના આધારે કર્યું? તો જો વિનય કર્યો છે એ વિનય કરનાર આત્મા છે, જેનો વિનય થાય છે તો જડ છે. તો કે તમે જળ ની અંદર ભેદ શું કેમ કર્યા? કોઈ કદાચ કે બીજો પ્રશ્ન કરાય, કુતર્ક. આ તર્ક કુતર્ક કે આના આના તમે શું કામ ભેદ કર્યા? આ જળ છે, કાગળ છે, અક્ષર છે, સાઈ છે, પ્રિન્ટેડ છે, એમાં શું ફેર છે? પોતાનો ભાવ. હવે એ સમજાય કેટલું? જેટલી જેટલી યોગ્યતા પોતાની હોય એટલું. વિનય કેટલો થાય, આદર કેટલો આવે, આના આની યોગ્યતા પ્રમાણે આવે કે આપણી યોગ્યતા પ્રમાણે? હવે આ જ માનો કે છાપા વાળો નીકળો, આપણે બધું કાઢીને રેકડી વાળા લાવી એ શું કરે? યથાર્થ અને અયથાર્થ, યોગ્ય અને અયોગ્ય, ઉચિત અને અનુચિત, એના પ્રત્યે કેટલી એની વિવેક દ્રષ્ટિથી એને આદર કેટલો છે, અને તદ અનુસાર એનો વ્યવહાર થાય. જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે શું કામ? વિનય. અને જ્ઞાનાવરણીય કર્મ છૂટે કેમ? તો જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાથે ત્રણ ત્રણ શબ્દ બહુ સરસ શાસ્ત્રમાં આવ્યા છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જેને કરવો છે, પોતાના આ કર્મો ક્ષય થાય, તો એને જ્ઞાન, જ્ઞાનના સાધનો અને જ્ઞાનીનો વિનય કરવો. ભારતની આખી શિક્ષણ પદ્ધતિ ગુરુકુળની એ વિનય ઉપર આધારિત. એ કૃષ્ણ હોય કે સુદામા, એને જો જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો એને સાંદિપનીનો તો એ વિદ્યાનો વિનય નહોતો, વિદ્યાવાન પુરુષનો, જ્ઞાનીનો, તો એને એ વિદ્યા પ્રાપ્ત થતી. તો આવો સામાન્ય વ્યવહારની અંદર વિનયનો ભંગ જેને આપણે કહીએ, વિનય ભંગ, એ આપણામાં કેટલો બધો આવી જાય છે. આ લક્ષ નથી થતું. સાધના મોટી મોટી કરે, આરાધનાઓ મોટી મોટી થાય, પરંતુ વિનય જ્ઞાનીનો વિનય નથી, જ્ઞાનના સાધનોનો વિનય. એવું દરેક બાબતની અંદર વિનય થવો જોઈએ. એ મારા જ્ઞાનાચારની વાત થઈ, દર્શનાચારનો વિનય, ચારિત્રાચારનો વિનય, તપાચારનો વિનય, વિર્યાચારનો વિનય, આ આખા મોક્ષ માર્ગના પાંચ આચારરૂપી ધર્મ છે. ધર્મ એટલે પાંચ આચારનો સમૂહ. ધર્મ ઇઝ એ કોડ ઓફ કન્ડક્ટ. જુદા જુદા પ્રકારની અપેક્ષાએ વ્યવહારનું સ્વરૂપ, જ્ઞાનીઓએ જે વ્યવહાર, વિનયયુક્ત વ્યવહાર એટલે ધર્મ. તપનો વિનય કરવો, ચારિત્રનો વિનય કરવો, વિર્યાચારનો વિનય કરવો, કે જે આટલું બધું કરે છે તો એને જોઈને એને પ્રમોદ ભાવ, એ બીજી ભાવના આવી પ્રમોદ ભાવ. ગુણથી ભરેલા ગુણીજન દેખી, અયું મારું, કે કોઈ પણ ગુણો એની અંદર આ પાંચ ધર્મના આચારના, તો એના પ્રત્યે એને પ્રમોદ ભાવ આવે. જીવ ગમે તે હોય, ગમે તે કક્ષાનો, ગમે તે યોનિનો હોય, વિનય ભાવ છે. મૈત્રી સર્વજીવો પ્રત્યે હોય એમ વિનય પણ, પ્રમોદ ભાવ પણ, તમામ. અને કરુણા
સર્વ જીવો પર.
આ તો સમજે મારા કુટુંબ પ્રત્યે એને કરુણા છે, દયા, હું બહુ દયા, તું તારા કુટુંબ નું જ ભરું કર. મોહ છે, મોહ દયા નથી.
કરુણા,
હા, એ કરુણા. કરુણા તો જીવ વ્યાપક છે, સર્વ જીવ સાથે સંકલિત ભાવ છે, સંકુચિત ભાવ નથી. તો એક કરુણા અને માધ્યસ્થ જગતની અંદર બધા જ પ્રકારની પ્રકૃતિના જીવો છે. કોઈ આપણું સાંભળે, કોઈ ન સાંભળે, કોઈ માને, કોઈ ન માને, કોઈ પ્રશંસા કરે અને કોઈ નિંદા કરે. કરવા દો તો તે સમયે શું કરવું? મારે કસાઈ કરવો? તો જ્ઞાની કે ઉભો રે, અમે તને મૈત્રી કરવાનું કહ્યું છે, કસાઈ કરવાનું કહ્યું. પણ સાહેબ આવું હરાહળ આમ કરે છે, એ જે કરતો હોય તારાથી થઈ શકે તો એને ધર્મના માર્ગે વાળ, તારા મૈત્રીના ભાવથી વાળ, તારા પ્રમોદના પ્રેમથી વાળ, તારી કરુણાની અનુકંપાથી વાળ, પણ છતાંય તારું ન સાંભળે તો એનું ભાગ આપણે મૂળ તો આ પ્રકરણ પૂરું કરીએ છીએ. આદરપૂર્વક શુદ્ધ ચૈતન્યનું ચિંતન કરે. આ શુદ્ધ ચૈતન્યની અંદર ચિંતનનું શુદ્ધતા કેવી? ચૈતન્ય શુદ્ધ જ છે, હું શુદ્ધ ચૈતન્યનું જ ચિંતન કરું છું, પણ મારું ચિંતન આદરપૂર્વક નથી એટલે શુદ્ધ. કોઈ પણ જીવ પ્રત્યેનો દુર્ભાવ રાખી અને કોઈ ધ્યાનમાં બેસે તો એ ધ્યાનને શુદ્ધ કહી શકાય કરું? કોઈ પણ જીવ પ્રત્યે, જગતના એક પણ ચૈતન્ય તરફ એને પક્ષપાત હોય, દુર્ભાવ હોય, અભાવ હોય, અને એવી મલિનતા સાથે રાખીને એ શુદ્ધ ચૈતન્યનું શુદ્ધ ધ્યાન કરી શકે ખરો? એટલે યોગની અંદર ભાવના યોગ એક સરસ મૂક્યો છે, અધ્યાત્મ યોગ પછી ભાવના યોગ, કે જે કંઈ યોગનું કામ થાય, યોગની જે કંઈ પ્રક્રિયા થાય એ મૈત્રાદી ભાવના સંયુક્ત રહેવી જોઈએ. હરિભદ્રેશ્વરી મહારાજે આ એક શરત મૂકી છે કે યોગ તો અનંત પ્રકારના છે, અનેક પ્રકારના છે, વિધિ એટલી છે, યોગના પ્રકાર એટલા છે, પણ અમે તને કહીએ છીએ એની શરત એક છે કે મૈત્રાદી ભાવ સંયુક્ત એટલે ચિત્તની શુદ્ધિ એ શુદ્ધ આત્મ ધ્યાનની શુદ્ધિ માટે પૂર્વ શરત છે. અને કૃપાળુ દેવે પણ કહ્યું કે એ અત્યંત સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ. આ પણ આપણા લક્ષ બહાર જાય છે, આ પણ આપણા લક્ષ બહાર જાય છે કે જ્યારે હું કંઈ પણ ધ્યાનની, પરમાર્થની, કોઈ પણ સાધના માટે ભલે સામાયિક કરવા બેસું, પૂજા કરવા બેસું, કાયસર્ગ માટે બેસું, માળા માટે બેસું, મંત્ર જાપ માટે બેસું, ભક્તિ કરવા બેસું, સ્વાધ્યાય માટે બેસું, પણ ચિત્તની શુદ્ધિ નથી એટલે એકેય ક્રિયા શુદ્ધ ન થાય. કેમ કે જે ક્રિયા કરવી છે એ ઉપયોગની, હવે એ ઉપયોગની અંદર મલિનતા છે. એટલે જ્ઞાનીઓ કે સર્વપ્રથમ મંગલાચરણ કર, પેલા આ જગત સાથેના વ્યવહારોની જે મલિનતા છે, જેની જે હોય તે સંયોગો પ્રમાણે જેમ, પેલા એમાંથી તું મોકળો થાય અને નક્કી કર કે આ હું કામ કરીશ ત્યાં સુધીમાં આ બધી વાતને હું વિચાર. સાવજમ જોગમ પચખા, શબ્દ પ્રયોગ તો આપ્યો છે આગમના પુરુષોએ, અદભુત શબ્દ છે, જેની અંદર બધું સમાવેશ થઈ જાય. એક જ શબ્દ સાવજમ જોગમ પચખામી, હું પચખાણ લઉં છું. તો આ સાવધ્ય જોગ છે, આ બધા પાપ વ્યાપાર છે, આ જગત સાથેનો વ્યવહાર છે એ પાપ વ્યાપાર છે, એ હું જ્યાં સુધીમાં આ કાયોત્સર કરું છું, માળા કરું છું, ભક્તિ કરું છું, જાપ કરું છું, સામાયિક કરું છું, પૂજા કરું છું, ત્યાં સુધી હું એને સ્મરીશ નહીં, સ્મરણ કરીશ નહીં, હું એને પછી પેલો પેલા પછાણ આ કરવાના નહીં, મુક્ત નિવૃત્ત. એટલે કયો સર પેલા પણ અનંતનો પાઠ બોલે અને એની અંદર આ શરીરથી પણ નિવૃત્ત થાય, શરીરની ક્રિયાઓથી. એમાં મારી ઈચ્છિત ક્રિયા એકે નહીં હોય, અનિચ્છિત ક્રિયા જે થવી હશે તે થશે. પણ ઈચ્છિત ક્રિયા, પગ ભેરવવો છે, અડેરીને બેસવું છે, હાથ હલાવવા છે, બકવાસ કરવો છે, ડોળા આમતેમ આમતેમ ડાખોડિયા મારવા છે, આ બધી ઈચ્છિત ક્રિયા છે. અનથની અંદર આ બધાનો જાઓ અરિયંતાનમ ભગવંતાનમ મુક્ત કારણી ન કારણી તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપાણમ. મારા એવા આત્માને, વિભાવયુક્ત આત્માનો હું અત્યારે ત્યાગ કરું છું. એટલે કેવળ શુદ્ધાત્મા આત્માનું મારું જે શુદ્ધ સ્વરૂપ છે જેટલું, એનાથી આ બધી ક્રિયા કરું છું યોગની. પછી કૌશલનો યોગ હોય, હઠનો યોગ હોય, જપનો યોગ હોય, તપનો યોગ હોય, ભક્તિનો યોગ હોય, માળાનો યોગ હોય, સ્મરણ મંત્રનો યોગ હોય, જે હોય તે આનંદ. એ વાત ત્યાં મૂકીશ. આદરપૂર્વક નિરંતર આ પ્રમાણે શુદ્ધ ચૈતન્યનું ચિંતન કરે તો કર્મ, દુઃખના કારણરૂપ સ્થાનરૂપ કર્મ અને ભવનો ત્યાગ, જે પુનર્જન્મ પ્રાપ્ત થાય એ ભવ, જન્મ મરણની જે ચક્કર પ્રાપ્ત થાય એ ભવ, એનો ત્યાગ કરીને એ અવિનાશી આત્મિક સુખ માને, એને જે આત્મિક સુખ પ્રાપ્ત થાય આ મોક્ષનો અધિકાર. અને મોક્ષ એટલે આવું નિરૂપમ અખંડ અનંત અતિન્દ્રિય અને અવિનાશી આત્મિક સુખ, એને મોક્ષ કહેવામાં આવે છે. એ પામે નવ તત્વની અંદર જીવથી વિચાર કરવાનો જીવે અને પ્રાપ્ત કરવાનું મોક્ષ. વચ્ચેના તત્વો કાઢી નાખો, અજીવ સાથેનો સંયોગ કાઢી નાખવો છે. આશ્રવ એટલે એ સાથેના બધા ભાવ છે, મિથ્યા મમત્વના અહમના આશ્રવના, એ કાઢી નાખવા છે. સંવર એને રોકવો છે આ બધા ભાવોને. અને નિર્જરા ભૂતકાળની અંદર અજ્ઞતાથી, પ્રમાદથી અને અજાગૃતિથી આવા કંઈ આવી ગયા હોય તો એને સત્તામાં રહેલા એ ભાવોને પણ નિર્મૂળ કરવા છે, એટલે મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. એને માટે જ્ઞાન બીજ જોઈએ અને જ્ઞાન બીજમાં તત્વજ્ઞાન બહુ મોટો આધાર છે. એ મીઠા જળના સિંચન સમાન છે. નહીં તો જ્ઞાન બીજ જો ભોગ બુદ્ધિ ચાલુ રહી સંસારમાં, વૈરાગ્ય ઉત્પન્ન ન થયો અને વૈરાગ્યની ભાવના ઉત્તરોત્તર દ્રઢ ન થાય તો જ્ઞાન બીજ એ પાંગરી શકશે. એ ખારા જળ સમાન છે ભોગ બુદ્ધિ, અને એની અંદર પણ વધારે મનનો વ્યાપાર, તર્ક વિતર્ક કુતર્ક, એ જે છે એ તો કોઈ કાળે આ જ્ઞાન બીજને પાંગરવા દેશે. આગાખાનના બંગલે મુનિશ્રી કૃપાળુદેવને મળ્યા ત્યારે એક સરસ વાક્ય મૂક્યું છે કે મુનિ, આજે અમે તમારામાં બીજ વાવ્યું છે. ખોતર તો નહીં, હવે શું ભાઈ પણ શું ખોતરવા. હે મુનિ, આજે અમે તમને બીજ વાવ્યું છે, ખોતર શું. હવે એક વાક્ય આવે છે ધારસીભાઈ વકીલના, ન્યાયાધીશ તેને લખી કે અમે બપોર પછી તમારી સાથે કોઈ થોડી વાત કરી હતી, એ તમને સ્મરણમાં હોય તો યાદ રાખજો, લખજો, લખીને લાવજો. અમારાથી જે કંઈ તમને કહેવાનું થયું અદ્ભુત છે. હવે તમે કેટલું પકડ્યું કે ન પકડ્યું એ વાત જુદી. જ્ઞાનીઓ આ રીતે બીજારોપણ કરે છે જ્ઞાનનું, મોક્ષના બીજનું, સમ્યકત્વના બીજનું બીજારોપણ થાય. પણ જીવને ખણખો જ એટલો બધો છે, એ ખોઈતરે રાખે છે. કેમ કે એનો મનનો વ્યાપાર શાંત થતો શું હશે, શું આપ્યું હશે, શું કીધું હશે, સાચું હશે, ખોટું હશે, બરાબર હશે, બરાબર નહીં હોય, અનેક પ્રકારના એના તર્ક કુતર્ક એન્ડલેસ એક્સરસાઇઝ છે. અંત વિના શબ્દ છે ત્યાં સુધી તર્ક અને કુતર્ક જાગૃત છે,
કોઈ પણ વસ્તુને જ્યાં સુધી શબ્દના રૂપમાં, તત્વજ્ઞાન પણ ઊંચું હોય ભગવાનનો બોધ, પણ શબ્દના રૂપમાં છે તો તર્ક વિતર્ક કરી શકાય, પણ ભાવના રૂપમાં હોય તો કઈ ન થાય. કારણ કે શબ્દ નથી, ભાવના રૂપમાં છે. હવે ભાવને એકય તર્ક લાગુ પડતો, કેમ કે તર્ક એ વ્યાકરણ છે, શબ્દનું વ્યાકરણ છે. શબ્દ નથી તો તર્કનું શું કામ છે? આત્માનો મને અનુભવ છે તો શંકરાચાર્યજી પ્રકરણ પણ લખ્યું કે તર્ક હક કેમ પ્રતિષ્ઠિત હક, એમાં તર્કનું શું સ્થાન છે? એમ નો પ્લીઝ. જ્ઞાનીઓ કેવી ભાષા વાપરે છે, કેવું સરસ કહે છે, કેવું સૂક્ષ્મ કહે છે કે આ તર્ક વસ્તુને હું જ્યારે શબ્દથી સમજું છું જ્યાં સુધી, એટલે મારી સમજવાની મર્યાદા જ્યાં સુધી શબ્દની છે ત્યાં સુધી આ બધા તર્ક ઉતર્ક સંદેહ શંકા બધું બરોબર, પણ જ્યારે ભાવરૂપ છે પછી તો એનો તર્ક અપ્રસ્તુત છે. ઇટ ઇઝ નો પ્લેસ. આ શ્રદ્ધા, આ ભાવરૂપ જ્યારે કોઈ વસ્તુ પદાર્થનું સ્વરૂપ શબ્દમાંથી નીકળી અને આશયમાં સમાઈ જાય, શબ્દમાંથી નીકળીને આશયરૂપ બની જાય, તર્ક સમાપ્ત થાય છે. કેમ કે તર્કને હવે ઉત્પન્ન થવા કહેવા માટે કંઈ સ્થાન નથી. શબ્દ હોય તો તર્ક અનેક કરે કે આનો આ અર્થ થાય, આનો આ અર્થ થાય, આનો આ અર્થ થાય, આનો આ અર્થ થાય. આનો પછી કોઈ ભાવમાં કોઈ પ્રશ્ન નથી, લાગુ ક્યાં કરવો? સરસ. આ મોક્ષનો અધિકાર અત્યંત સરળ. મહાવીર તત્વ પ્રકાશની અંદર આપણે આજે બહુ એક એવા તબક્કે પહોંચ્યા, જીવ તત્વથી શરૂ કર્યું હતું અને મોક્ષ તત્વ, નવે નવ તત્વની વિચારણા કેમ થાય, કેવી રીતે કરવી જોઈએ, જ્યારે જ્યારે કરીએ ત્યારે વારંવાર કરીએ, દ્રઢ થવા માટે કરીએ કે નવ તત્વની વિચારણા કરીએ. કૃપાળુ દેવે કહ્યું નવ તત્વની વિચારણા બરોબર યથાર્થ ફેરવી ફેરવીને કરો, શબ્દમાંથી ભાવમાં જવાનો પ્રયત્ન કરો. નવ તત્વો ભાવ રૂપે બેસી જાય એટલે શાબ્દિક વિચારણા બંધ થઈ જશે. શબ્દ ભૂલાઈ ગયા પછી મેં શું કીધું હતું એની અરે ક્યાં સંબંધ છે તમારે? મેં જે કઈ કીધું મારી યોગ્યતા પ્રમાણે કીધું હશે, એ યોગ્યતા ન પણ હોય ભાવ આવી જાય. ભાવ મેં જ્ઞાની નો કીધો. એ જે ચક્કર બતાવ્યું છે કૃપણ દેવે નવ તત્વનું, એ ત્યારે સમજાય કે બધી લીટી સમાપ્ત થઈને ઓલી જીવ અને મોક્ષ રહેતો એને કોઈ અંતર છે જ નહીં, પતી ગયું. જીવ મોક્ષરૂપ થાય અને બાકીના સાત અગ્ર. હવે તારે શું કામ છે? ચાલો હવે આપણે પ્રકરણ આઠમો ચારિત્ર અધિકાર. હા, એ નવ તત્વ સમજાવ્યામાં શું કીધું? એ નવ તત્વને સમજવા કેવી રીતે? બરાબર, છોડવા દે. નવ તત્વ સમજવું એટલે શું? જીવને શું જાણવા યોગ્ય, શું ગ્રહણ કરવા યોગ્ય અને શું છોડવા યોગ્ય. જગતમાં નવ તત્વ છે અથવા સાત તત્વ છે. નવ પુણ્ય પાપ જુદા ન કરતો આશ્રમ આવી જાય. તમે શું જાણવા યોગ્ય છો? તમે લખ્યું જાણવા યોગ્ય શું છે? જીવ અને એ જાણવા યોગ્ય. જીવને અથવા જગતના જીવોને મુખ્ય મુશ્કેલી જે છે તેને જીવ અજીવનું ભેદ જ્ઞાન, જળ ચેતનનું ભેદ જ્ઞાન, એને મૂળ વાત જ ખબર છે. એને જાણવા યોગ્ય શું છે ખબર છે? કોઈ એમ કે હું બહુ જાણકાર છું, આપણે કે તમે જાણવા યોગ્ય શું છે ખબર છે? હે, જગતનો મોટો વિદ્વાન છે એને જેમ કહ્યું પછી કે ભાઈ આ દેહ ને આ જીવ એવો ભેદ જો, એને એ તો ખબર નથી. શું વાત કરો છો, હું અને મારો આત્મા બે જુદા? તો પેલા જાણવા યોગ્ય જીવ અને અજીવ. જગતના છ દ્રવ્યો છે, એમાં એક દ્રવ્ય જીવ અને પાંચ આ જાણવા યોગ્ય. સમજી લઈએ કે મારા સિવાયના બધા દ્રવ્યો અજીવ છે, એટલે મારી જાતના જુદા છે. આ એક જાણવા યોગ્ય. પછી બીજું ત્યાગ કરવા યોગ્ય કયા તત્વો કીધા? આશ્રવ અને એ ત્યાગ કરવા યોગ્ય. કેમ કે આશ્રવ એ અજીવ તત્વને જીવની સાથે જોડે છે અને એનું પરિણામ બંધ થાય. માટે આશ્રવ અને બંધ એ બે. તો આશ્રવ કે એ જળ તત્વ ભલે રહ્યા, એ હોવાથી તને બંધ થાય છે. જો અજીવ પછી શબ્દ આવ્યો આશ્રવ, બરોબર સમજવાનો પ્રયત્ન કરજો. અજીવ છે જગતમાં સાહેબ પાંચ, તો હવે શું કરવું? કાંઈ નહીં, આશ્રવ છે અજીવનો તો તમે બંધ છો. આશ્રવ નથી તો બંધ છે. કુમાર હિમાંશુ સર 22 થી બોલો ને, બોલો. આ વાત પકડાય છે? એક આચાર્ય મહારાજ કેટલો નિર્દેશ કરે છે કે ભાઈ તારે ત્યાગ કરવો છે સાહેબ, તમે ઓલાને જાણવાનું કીધું, આનો ત્યાગ કરવાનો છે. તો કે આશ્રયનો ત્યાગ કરવાનો છે. જળ પડ્યું છે એટલે તને બંધ કરે છે? જળ પડ્યું છે એટલે તને બંધ કરે છે? નહીં. ક્યારે બંધ કરે છે? એ આશ્રમના રૂપમાં થાય છે. આશ્રમ એટલે એનું તારા તરફ આવવું. જો તારા એને તારી એના તરફ મૂર્છા હોય, મમત્વ હોય, મારાપણાને ભાવ હોય તો આશ્રવ થાય, ન હોય તો
ન થાય.
તો આશ્રવને બંધ છોડવા જેવા છે. હજી ભલે રહ્યો, આશ્રવ કરીશ મને. બેસે આગળ જેટલું બેસાડશે. પછી ગ્રહણ કરવા યોગ્ય શું છે? આ ગ્રહણ કરજે. શું ગ્રહણ કરજે? સંવર. સંવર એટલે ઓલો આશ્રવને રોકવો. સંવરની વ્યાખ્યા પોતાની કઈ નહીં, આશ્રવને રોકવું તે સંવર. આશ્રવને રોકવું હોય અને નિર્જરા ગ્રહણ કરજે કે ભૂલથી જે ગ્રહણ થઈ ગયો છે આશ્રવ એને આ પુરુષાર્થ નિર્જરા. આશ્રવ નિર્જરા અને મોક્ષ એ ગ્રહણ કરવું છે. આ બધો નિશ્ચય કર્યા પછી ફરી પાછી મૂળ વાત શું છે? આખા ધર્મનું સૂત્ર શું? તો કે જે છે તે કર્મ, નવા બાંધતા અટકાવવા અને જૂના જે છે એનો ખપાવવા. આખો ધર્મ, એકેય સંપ્રદાય, એકેય ગજ, કોઈ વાત કર્મ, સીધો સાદો નિયમ જીવને બંધન કર્મનું છે. હવે જીવતા નવા કર્મો ન બંધાય અને બંધાયેલા કર્મોથી નિવૃત્ત થવાય, આ તારું કામ. મોક્ષ જોઈ છે ને, મોક્ષ જોઈ છે ને, તો નવો બંધ કરીશ માં અને જૂનો પડ્યો છે એને નિર્જરિત કરી દે, એનાથી નિવૃત્ત થઈ જાય. આ વાત બસ એ માટે પ્રયત્ન કરવો. અને એ માટે શું જરૂરી છે? આ વ્યવહાર ધર્મ, ધર્મ છે એ આચારરૂપ છે, પંચાચારરૂપ ધર્મ છે, આ વ્યવહાર ધર્મ છે. હવે તારે એ વ્યવહાર ધર્મ ચારિત્ર ગ્રહણ કરવાની જરૂર છે. એટલે હવે આ બધું વિચારે છે કે આ ચારિત્ર જે છે એ ધર્મના પાંચ આચારનો જે ધર્મ છે એ ધર્મ સબળતા કે નિર્બળતા, તારી જે કંઈ શક્તિ છે તેનો વિચાર કરજે, જે થાય એ કરજે, નહીં થઈ શકે એ કરવાની જ્ઞાનીની આજ્ઞા નથી, પણ તારી શક્તિને ભોકવી નહીં, દંભ કરીશ, આડંબર કરીશ, ન હોય એનો દેખાડો કરીશ અને હોય એને છુપાડીશ. કાંઈ પોતાની તાકાત નથી તો ખોટો દેખાડો કરીને હું આટલું બધું કરું છું એવું કરવાની જરૂર નથી. અને તારાથી થઈ શકતું હોય તો બાનાબાજીને બચાવબાજી કરી અને તો ધર્મથી દૂર થાય એ પણ કરવું બેય ખોટું છે, બેય ખોટું છે. કેટલી સરસ વાત મૂકે છે કે સબળતા નિર્બળતા તપાસીને પોતાની શક્તિને કોઈ પણ ન છો, દેશકાળનો વિચાર કરજે પાછો, દેશકાળનો વિચાર કરો. બસ આત્માથી જીવોએ ચારિત્રના માર્ગમાં પુરુષાર્થ કરવો એ, અને એ ચારિત્રના માર્ગની અંદર કોઈ પણ પ્રકારની એવા, અને આત્મસિદ્ધિની આ ગાથા કઈ, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ પ્રેરે તે પરમાર્થને, એવો જે કોઈ વ્યવહાર હોય, જે કોઈ, પણ શરત એટલી જ કે ત્રણ કાળમાં જે એક માર્ગ છે મોક્ષનો એના તરફ અમને પ્રેરનાર હોવો જોઈએ. વ્યવહાર ગમે તે હોય, આચાર ગમે તે હોય, પણ એની શરત એક જ કે અમને મોક્ષ તરફ પ્રેરે. કયો મોક્ષ, કયો માર્ગ? તો કે ત્રણેય કાળમાં જે એક છે તે અનંત જ્ઞાનીઓએ જેની આરાધના કરી છે, અનંતા જ્ઞાનીઓનો નિશ્ચય જેમાં સમાયેલો છે. એટલે આત્મસિદ્ધિમાં કીધું નિશ્ચય સર્વે. અમે કોઈ એક જ્ઞાનીની વાત કરીએ છીએ, ઋષભદેવની કરીએ છીએ, મહાવીરની જ કરીએ છીએ, અને બીજા જ્ઞાનીઓની ઉપેક્ષા કરીએ છીએ, નહીં, દર્શન સડે સમાયે છે આ સતસ્થાન અમાય. અમારી આ આત્મસિદ્ધિમાં તો છે દર્શનના અનંત મહાત્માઓનો જે નિશ્ચય છે આવીને સમાય. અમે કંઈ અહીંયા કોઈ ભેદ કર્યો નથી, પણ અમે એને જ સમાયો છે કે જે ત્રિકાળા બાધિત એક માર્ગ જે છે, માર્ગનું સ્વરૂપ, એના તરફ, જે માર્ગ તરફ અમને લઈ જાય, પ્રેરે, એવો વ્યવહાર, એવો આચાર, એ અમને, એવી ક્રિયા અમને માન્ય. અને એ ક્રિયાનું લક્ષણ કૃપાળુદેવે એક પત્રમાં આપ્યું છે કે જે સંપ્રદાયમાં, જે સમુદાયમાં બધી જ ક્રિયા અસંગ તરફ પ્રેરનારી હોવી જોઈએ, અસંગ તરફ. અને આરાધક જીવોનું લક્ષ આત્મા ઉપર હોવું જોઈએ. જ્યાં આ બે સહજ છે ત્યાં એનો વ્યવહાર શુદ્ધ છે, એ આત્મલક્ષી છે. ક્રિયાનું સ્વરૂપ શું? અસંગ તરફ પ્રેર, સંગ વધારે નહીં, સંગ તોડાવે, એક. અને જીવોની દ્રષ્ટિ ક્રિયા ઉપર નહીં, જીવોની દ્રષ્ટિ અગ્રની વાત. પછી
એટલે
સ્થિરતાનો અભાવ છે, એ સ્થિરતા કન્ટિન્યુટી ન રખાવનાર આપણામાં પરિબળ કયું?
આત્મા આરોપી તત્વ છે ને, એટલે ત્યાં આગળ ગાડી હાલતી નથી. આધાર વગર હાલવાનું છે,
આધાર વગર ની સાધના છે કે આધાર વાળી છે?
એ આધાર વાળી તો છે જ, પણ રહેતું નથી એમ.
અરે જેને આપણે આધાર માની છીએ ખોટો છે, એ બચકી જાય, એ બધી સ્થિતિમાં રહેતો નથી. આ આત્મા તો ત્રણ કાળ ની અંદર બદલાતો નથી. આ આધાર તો એવો છે કે ખસતો જ સર્વ અવસ્થા ને વિશે ન્યારો સદા જણાય પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ. અરે આ આધાર તો આત્માનો આધાર જેને લીધો એ તો મેળું સમાન આધાર છે તારો, બાકીના આધાર તો કઈ ઠેકાણું નથી. સંસારના સંઘ સંબંધ નો આધાર લીધો તો આજે લીધો ને કાલે પાછળ તૂટી જાય.
ઘડીકના
ખરેખર તો અરૂપી આત્માનો આધાર એ જ આપણને અચળ આધાર. પણ એ માટે આપણી જે ચિત્તની વિવળતા છે, ચંચળતા છે, એ આપણને સ્થિર થવા દેતી નથી. જગતના વિષયો ભ્રાંતિ ઉત્પન્ન કરે છે, અને એ વિષયો ત્યાં સુધી ભ્રાંતિ કરે છે કે જ્યાં સુધી જગતના પદાર્થોનો સંબંધ, આપણો સંબંધ એની સાથે આશ્રવનો છે. જો સંવરનો હોય તો એ નડતા
નથી. જીવને પોતાનામાં ચર્ચા નથી,
વ્યવહારિક વાત કે જગત નો સંબંધ એને નડે છે, એ શું કામ? એને એનો કયો સંબંધ છે? આશ્રવ.
આશ્રવ.
હવે આશ્રવ નો સંબંધ છે એટલે વળગણા નો. કોના સંબંધે વળગણા છે? પદાર્થ ને કારણે કે તારા કારણે? કેટલો પ્રશ્ન મૂક્યો છે 16 વર્ષની ઉંમરે કે તમે જગત સાથે આશ્રવનો સંબંધ છે, આશ્રવ એટલે વડગણા, ત્યાં સુધી તું છૂટતો નથી. તો પૂછો પ્રશ્ન, પૂછ તારી જાતને કે કોના સંબંધે વડગણા છે? આ પદાર્થ મને વેડગો છે કે હું પદાર્થને વેડગો છું? નક્કી તો કર.
હું પદાર્થને વેડગો છું. પદાર્થને તો કઈ,
પદાર્થને કઈ? આ જળ છે, ભૂતગળ છે, આનું રૂપ તો બદલાય છે. આજે આ રૂપ છે, કાલ બીજું બંગાળનું રૂપ થઈ જાય, અને પાછું ત્યારે મારું વળગણ તૂટી જવાનું. હવે નથી ગમતું, આ સરસ છે, પણ નવું મોડલ બહુ સરસ, એટલે હવે જવા દો. તો વળગણ ક્યાં ઉભી છે? એટલી સરસ વાત મૂકે છે તો બધું બરાબર, પણ જીવની આ સ્થિરતા નથી. વૈચારિક સ્થિરતા જે આપણી છે, જ્ઞાન બીજ છે, એને પોષણ મળતું નથી, એટલે વાત ટકતી નથી. અરૂપી પકડાય, અરૂપી પકડાય. એટલે ટૂંકમાં હવે નવ તત્વની અંદર કેમ વિચારવું? તો કે ભાઈ શું જાણવું, શું છોડવું અને શું ગ્રહણ. એ કરી લીધા પછી જે ગ્રહણ કરવું છે એને માટે કોઈ છે? સાહેબ છોડવાનું તો સમજ્યા, જાણ્યા, ગ્રહણ કરવાનું છે. ચારિત્ર છે, ચારિત્ર કરવું છે. તો કે જોજે હવે પાછો પાછો ભૂલ કરીશ, તારી શક્તિ જે હોય એને તું સબળતા કે નિર્બળતા જે છે એને પેલા જોજે, પણ શરત એક, છુપાવતો સરસ. હવે એ વાત જુઓ, કૃપાળુ દેવની આત્મસિદ્ધિમાં એને શું કહ્યું? મોક્ષ માર્ગ આપ્યો. કેવો આપ્યો?
અગોપ્ય.
ભગવાન મહાવીરના બોધનું અમને યથાર્થ જ્ઞાન છે, અને હવે અમે તમને કહીએ છીએ તો છુપાવ્યા વિના. ભાખ્યો અત્ર અગોપ્ય, અમે કઈ છુપાવતા નથી, કઈ બાકી રાખતા નથી, નો રિઝર્વેશન. જે છે એ તમને પ્રગટ ખુલ્લમ ખુલ્લા આપી દઈએ. માટે આત્મસિદ્ધિ કેવી છે કે જે પુરુષ પાસે યથાતથ્ય સર્વજ્ઞના સામિત્યથી મળેલો માર્ગ જેવો છે તેવો છુપાયેલા નથી, એટલે એમાં છેદ વિછેદ નથી. 10 બોલના વિછેદ આત્મસિદ્ધિમાં નથી, શાસ્ત્રના વિછેદ આત્મસિદ્ધિમાં નથી. શાસ્ત્ર તો કે મોક્ષ નથી આ કાળમાં, આત્મસિદ્ધિ ના પાડે છે એવું કઈ અમે માનતા
નથી.
તો છેદ વિચ્છેદ રહી, કંઈ પણ વસ્તુ છુપાવ્યા વિના પોતાની જેટલી શક્તિ હતી એટલી, એને પોતાની શક્તિ નહીં પણ એને કીધું કે સર્વજ્ઞાનીઓની જે શક્તિનો નિશ્ચય છે એ પણ અમે તમને ખુલ્લમ ખુલ્લા પ્રગટ થઈ જઈએ. એ તો નિમિત્ત કરશે. કેટલી વાત મૂકી છે કે આપણે જે સમજવું છે કે જે વાત આપણને મળે છે આ શબ્દો જ છે ને, આત્મસિદ્ધિ એક શાસ્ત્ર છે. મૂલવો ક્યાં આચાર્યો એ મૂલવો, અમે કીધો છે વ્યર્થ ન જાય. આ જ્ઞાનીને આપણે ઉપકૃત કેવી રીતે કરી શકીએ, એણે જે કહ્યું છે સાહેબ આપણે કીધું છે હવે અમે તમને એ વ્યર્થ નહીં જવા દઈએ, અમે સિદ્ધ
કરીશું.
આ રીતે એનું મૂલવવું છે. તો કિનારા અનેક આવ્યા ને તમે કહી ગયા, એટલે એક હાર તમને વધારે ચડાવી દે, અનેકને ચડાવીએ. અમારે તો તમારો ઉપકાર તો એનાથી જ છે કે આપણે જે કહ્યું છે એ અમે આરાધીએ અને પછી અમે કહીએ કે જે કહ્યું છે તે. આગળ રેખાબેન બરોબર ને પૂરું થઈ ગયું છે ને તમારો પ્રશ્ન? બસ અહીં સુધી રાખી વાત. અહીંયા પુરુષાર્થ કરવો પ્રમાણિકતાપૂર્વક, પોતાની જેટલી શક્તિ છે તે પ્રમાણે કરવો. ઉદાહરણ આપે છે કે હથિયાર નબળા હોય તો કામ નબળું થાય, અને હથિયાર નબળા હોય ને બહુ જોર કરીએ તો હથિયાર તૂટી જાય તો પણ કામનું થાય નહીં. એમ કહે છે કે જો વધારે પડતું મહેનત કરશો તો પણ ક્યાંક અટકી જશો. આ યાદવાય હઠયોગ ની અંદર તો તું મરી જા ઊંધો પર. અહીંયા કે છે કે તારે ફળ લેવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, માટે જેટલું જેટલું તારે કરવું છે એમાં જોજે. ક્યાંય જે સાધન મળ્યું છે, અમૂલ્ય સાધન, અમૂલ્ય હથિયાર કયું મોક્ષ માટે? માનવ દેહ. માનવ દેહ, બીજા શરીર તો ઘણા છે, માનવ કરતા બળદિયાનું શરીર, પાડાનું વધારે તાકાત હોય તો એનાથી મોક્ષ સરળ થાય. તો એ જે વાત મૂકી છે કે સૌથી સરસમાં સરસ શ્રેષ્ઠ હથિયાર જ્ઞાનીઓએ કહ્યું છે કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે ઉત્તમમાં ઉત્તમ સાધન કહીએ, એ સાધન ભલે સારું નબળું હશે પણ આનાથી શ્રેષ્ઠ સાધન તો નથી. એટલે આ સાધન છે એની ક્વોલિટીમાં ફેર પડે. એક હથોડી હોય, એક મોટો હથોડો હોય, એક ઘણ હોય, પણ ઘણ હોય અને વાપરનાર ન હોય કોઈ કઈ નહીં. નાનો બાળક છે ને એના હાથમાં હથોડો મોટો છે, ખીલ્લી છે, પણ શું થાય? એ શક્તિ એમ હથિયાર સાધન આનો વિવેક અસ્યાદવા છે કે વસ્તુ બધી કીધી છે તો કોઈ એકાંતે નહીં ગ્રહણ કરવાની, એકાંત ગ્રહણ નહીં કરવાની. એટલે કે છે કે જ્ઞાનીઓ કે છે કે આ મજબૂતાઈ વાળા શરીરથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય તો બરોબર છે, પણ એનો અર્થ એમ નથી કે હિંમત હારી જશે કે હવે આપણને તો કઈ થશે નહીં, આપણને કઈ મોક્ષ મળે એમ. તો એથી કરીને મોક્ષનો પુરુષાર્થ મનુષ્ય દેહમાં તો ક્યારેય બંધ થઈ શકે, ખ્યાલ આવે? મનુષ્ય દેહની અંદર મોક્ષ માટેનો પુરુષાર્થ. એટલે કૃપાળુ દેવે 843 ના પત્રમાં કહ્યું કે અબુધ અને અશક્ત મનુષ્યો પણ તારા માર્ગને પામીને સિદ્ધપદને પામે છે. અબુધ અને અશક્ત નિશ્ચય અને આશ્રય, નિશ્ચય અને આશ્રય એ કોઈ ક્રિયા ન કરે તો જે દેહ જ્ઞાનીના આશ્રયે છૂટે તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપને પામે. આશ્રય પણ એટલો બળવાન છે. હવે આશ્રયની અંદર શરીરનો કયો ભાગ કામ કરે છે? ભાવ. તે શાસ્ત્ર સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળ કે છે કા તે હવો આશ્રય કરવો દ્રઢથી ભાવથી સાચા મને. શાસ્ત્રનો પણ આશ્રય તું કર ભાવથી સાચા મને તો પણ એ જીવને સર્વાનું ઉત્કૃષ્ટ સાધન છે. પણ એ પણ મનુષ્ય ભાવમાં થઈ શકે. આ આશ્રય પણ બીજા દેહમાં થઈ શકતો તો કે છે હિંમત હારવું નહીં. આ શરીર દ્વારા મોક્ષ પ્રાપ્ત ન થાય તો પણ એક ભાવ કરીને મોક્ષ પ્રાપ્ત થાય એવું એકાવતારી પણ આ શરીરમાં શક્ય છે. અને એકાવતારી પણ ન હોય તો બે પાંચ ભાવની અંદર મોક્ષ થાય એવું સમ્યક દર્શન શક્ય ખરું કે નહીં? અનાદિકાળથી જીવનો રખડ્યો છે, ઘણી વાર મનુષ્ય દેહ પામ્યો છે પણ પરિભ્રમણની નિવૃત્તિ થઈ નથી એનું કારણ એને સંકેત પ્રાપ્ત થયું, સમ્યક દર્શન પ્રાપ્ત થયું. જો એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો જીવને મુક્તિ નિશ્ચિત, નિશ્ચિત અને નિશ્ચિત છે. પાંચ ભવે, 15 ભવે એ પછી ગણતરી રહેતી નથી, કારણ કે અનંતમાંથી અલ્પમાં આવવાનો જ પુરુષાર્થ છે અને મનુષ્ય જન્મ સિવાય નહીં બને. આ પુરુષાર્થ કરવા માટે એટલે કે છે કે માટે ભલે કદાચ આવું આપણું વજ્ર ઋષભ નારાજ અંગાયણ જેવું મજબૂતાઈ વાળું શરીર ન હોય તો પણ ભાવની તાકાત મર્યાદિત ખરી, શરીરની તાકાત મર્યાદિત હોઈ શકે છે, પણ ભાવની તાકાતને ક્યાંય કોઈ મર્યાદિત કરી શકાય નહીં. શાસ્ત્રમાં ઉદાહરણ આવે છે કે એક શેઠે ભગવાનને પારણું કરાવ્યું અને જીરણ શેઠે ભગવાનને પારણું કરવાની ભાવના રાખી અને રોજ તૈયારી કરીને ઉભારીએ, રોજ ફેરીમાં ઉભારીએ કે ક્યારે પ્રભુ નીકળે અને હું પ્રભુને આમંત્રણ કરું કે પ્રભુ મારા આંગણે પધારો અને મને લાભ આપો. બહેનું નહીં એવું ક્યારે, તો ફળ કોને મળ્યું? જીરણ છે અને પારણું કોકે કરાય? શાસ્ત્રમાં લખ્યું છે એટલે એવું કથાનો યોગની અંદર આવા ભાવના ઉદાહરણ કે એટલું ભાવથી કરે છે. સુલસા પાસે તેનું સામર્થ્ય હતું, ચંદના પાસે તેનું સામર્થ્ય હતું, એવો ભાવ પ્રભુ પ્રત્યેનો. તો ક્યારેક શરીર નબળું હોય, શરીરના અંગોપાંગ છે એ તો રચના છે, એ પુદગળ રચના છે અને પુદગળ રચના એક નામ પ્રકૃતિનો ઉદય છે. એટલે આપણા પોતાના કર્મો એવા બંધ બંધાયા હોય તો આપણા શરીરના બંધારણો પણ શિથિલ મલોખા જેવા હોય. એટલે આયુષ્ય પણ સોપક્રમ આપ્યું છે કે કદાચ જરાક કંઈક કાચનું વાસણ છે એને ક્યાંક ટક્કર વાગે તો તૂટી જાય, પાણીનો પરપોટો છે તે ફૂંક વાગે તો એ જાય, એવું આયુષ્ય છે. ક્યારે નંદવાઈ જાય એનો કંઈ ભરોસો નથી, તો એ પૂર્વનું કર્મ છે. પણ એથી કરીને ભાવ નંદવાઈ જાય? મારો પ્રભુ પ્રત્યેનો, મારો શ્રદ્ધા ભગવાન પ્રત્યેની, સર્વજ્ઞની શ્રદ્ધા હોય, સાચા ધર્મ પ્રત્યેની શ્રદ્ધા હોય, દેવગુરુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આને સંકેત કીધું છે, આપ્તના વચનની શ્રદ્ધા એને સંકેત કીધું છે, નવ તત્વની શ્રદ્ધા એને સંકેત કીધું છે, રત્નતરય નામ દર્શન ચારિત્ર એને સંકેત કીધું. દસ પ્રકારે સંકેતના બોલ એ ઉત્તર આપણે ઉમાસ્વાતિના તત્વાર સૂત્રમાં આવ્યા છે અને યશોવિજયજી મહારાજે 67 બોલની સંકેતની સજ્જાઈ કીધી કે 67 પ્રકારે આ સંકેતનું સ્વરૂપ છે, તને જે રીતે પકડાય એ રીતે પકડ અને તું એની શ્રદ્ધા કર. કૃપાળુદેવે કીધું કે એમાં 67ની અંદર, એ 67 બોલમાં જ આવે છે, છ પદની રચના એ 67 બોલમાં જ આવે છે. કૃપાળુદેવે એને પ્રમુખ કરી કે તું આ 6 પદની વિચારણા કર તો પણ સમ્યક દર્શનના ઉત્કૃષ્ટ નિવાસના સાધન છે, એની શ્રદ્ધા કરવાની છે. હવે એમાં કયો મોટો મોથ મારવો છે, કયું એથ્લેટ છે, કઈ દોડ કરવાની છે, મેરેથોન દોડ દોડવાની છે કે શરીરમાં તાકાત હોય તો જ દોડાય નહીં તો નહીં થાય, દડા ફેંક કરવાની છે, બાવડામાં તાકાત નહીં હોય તો નહીં થાય, બોક્સિંગ લડવાનું છે, પંજો મજબૂત નહીં હોય તો નહીં થાય, તીરંદાજી કરવાની છે, આંખની અંદર બરોબર હોય તો તું કંઈ
કરવાનું.
એમાંથી જે એક બોલ એનો કોઈ પણ બોલ તને સંકેત કરાવી શકે એવું એનું સામર્થ્ય છે. તો અહીંયા એક એ છે કે એથી કરીને કોઈ આવો એકાંત નિર્ણય લેશો નહીં કે આ કાળમાં આપણું સંગ્રહણ નબળું છે એટલે માંડી વાળો.
અમૃત ને અસર તરી ગયા,
એ તરી જાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આવો નિર્ણય કરવો નહીં કે મારાથી નહીં થાય, પતી ગયું આ એકઈ વસ્તુ, હવે આ કાળની અંદર મારું સંગ્રહણ તો નબળું છે. જ્ઞાની કહે છે કે તારું સંગ્રહણ નબળું છે તો સંસારના કાર્યો કરવાનું માંડી વાળજે, કે હવે તમારે બહુ બહાર નીકળવું નહીં, હવે બહુ લગ્ન પ્રસંગમાં જવું નહીં, હવે બહારનું ખાવાનું એ માંડી વાળું, એ માંડી વાળતો નથી. પોતાના સંગ્રહનું કઈ ટકાણું નથી, હાલતા સ્વીકારે છે અને અપચો થઈ જાય છે, અને જે કહે છે કે આ માંડી વાળજે તો એ માંડી વાળતો નથી. અને જ્ઞાની કહે છે અને પોતે નિર્ણય કરે છે કે મારું શરીર એવું છે કે હવે મારાથી કાંઈ આ સામાયિક બામાયિક આ કાંઈ આ ધરમ ભરમ આ આત્મકલ્યાણ બધું મેં તો માંડી વાળ્યું. તારે માંડી વાળવાનું શું હતું? સંસારની પ્રવૃત્તિઓ જે છે નિરર્થક, એ ઓછી કર, એમાંથી સંક્ષેપ કર અને એ માંડી વાળ, કારણ કે હવે એને માટે તારા શરીરની તાકાત જોઈએ છે જે નહીં.
હવે આ શરીર એ ઝીલી શકે એમ નથી, તો એ કે મારા વિના. અને એનો બહુ આગ્રહ હતો, એનાથી મારાથી એનું મોઢું મુકાણું તો બાર તારું મોઢું એનાથી એનું મુકાણું. જીવની દશા તો જુઓ કેવા નાટક અને કેવા ખેલ. એટલે જ્ઞાની પુરુષ કહે છે, ભવ મંડપ મારે નાટક નાચ્યો, સિદ્ધાર્થ મારે નંદન વિનવું, હવે મુજબ પારે ઉતાર. પ્રભુ આવા નાટક કરી કરીને મેં તો આવા કેટલાય ચાળા કર્યા કે મારા વિના હલશે નહીં અને એ માંડવાડ મારાથી થાય નહીં. ડોક્ટર તો કહે છે પણ આપણે કઈ હાલે ને. અને આ બધું માંડવાડ થાય, આ બધું પરમાર્થનું બધું માંડવાડ કે હવે મુક્તિની વાત આપણાથી કઈ થાય. જ્ઞાની કે છે વિચાર માટે આવો નિર્ણય લેવો નહીં, બહુ સરસ. માટે કે છે કે એ છેવટે બે પાંચ દસ કે પંદર ભવે, જો પંદર શબ્દ છે અહીંયા, પંદર ભવે પણ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. કૃપાળુદેવે લખ્યું છે કે સંકેત પ્રાપ્ત થયા પછી વધુમાં વધુ એને સોળમો ભવ નથી લખ્યું. માટે છેવટના સંગ્રહણ વાળા શરીર વડે પણ, એટલે મનોખા જેવું શરીર હોય તો પણ પુરુષાર્થ કરવામાં કચાશ રાખવી. અને પુરુષાર્થ શારીરિક નથી પણ ભાવાત્મક છે, એ પુરુષાર્થ ભાવાત્મક છે. એ પુરુષાર્થ અબુધ અને અશક્ત પણ કરી શકે. ભાવનું સામર્થ્ય કોઈ ઓર છે અને આત્મા ભાવ સ્વરૂપ છે, દેહ સ્વરૂપ નથી, અંગ સ્વરૂપ નથી. ખ્યાલ આવે છે? માટે ભાવ એ પોતાનો પરમ પારિણામિક ભાવ, જ્યાં આત્મા છે એ પોતાના પૂર્ણ ભાવ સાથે છે. વિશેષ અવસર
લેવામાં તો અત્યારે નામ લખાવી દીધું.